દસ લક્ષણી પર્વ એનો પ્રારંભનો દિવસ આજે ક્રોધથી રહિત ક્ષમાની આરાધનાનો દિવસ છે. સવારના વાત કરી, ક્રોધ એટલે આપણે જે સ્થૂળ દ્રષ્ટિમાં લઈએ છીએ એની કરતા જૈન દર્શન ક્રોધ એટલે અરુચિ, અને અરુચિ એટલે ગમવા નહીં પણ. ક્રોધ ક્યારે પણ એમ ન માત્ર વિચારવો કે બીજા ઉપર જ હોઈ શકે, પોતે પોતાના સ્વરૂપ ઉપર, અસ્થિ ઉપર પણ. મને મારું ચૈતન્યમય અસ્તિત્વ રુચતું નથી, એની વાત ગમતી નથી, એનું ચિંતન મનન ગમતું નથી, એ પણ પોતા ઉપરનો એક ક્રોધ છે. સ્વરૂપ ઉપરનો ક્રોધ એ જ ખરેખર તો અનંત પરિભ્રમણનું મિથ્યાત્વ એ કારણ છે. ક્યારે આપણે એ વિષય ઉપર ક્યારે વિચારણા કરી નથી. બાહ્ય જીવો ઉપર દ્વેષ ભાવ, ક્રોધ ભાવ, એને જ આપણે ક્રોધ ગણીએ છીએ. મુનિરાજે તો પોતાના સ્વભાવની એટલી ઉગ્ર આરાધના કરી લીધી છે કે માત્ર સ્વંજલનનો અલ્પ એ કસાઈ રહ્યો છે, અને એનો પણ અભાવ કરવાની એ આરાધના કરતા હોય છે. તો એ મુનિરાજને ક્રોધાદી કસાઈથી રહિત જે દસ ધર્મ પ્રગટ પર્યાયમાં થયા છે એમના એ ધારક છે અને આપણે એના આરાધક છે. દસ ધર્મ મુનિરાજને પ્રગટ સ્વીકાર છે, એને ધારણ કર્યા છે, અને આપણે પણ એવી દશા પ્રગટ કરવાની ભાવના કરીએ છીએ તો આપણે એની આરાધના સાધના ઉપાસના કરીએ છીએ. 24 તીર્થંકરોમાં જો વિચાર કરીએ તો ક્રોધ ઉપર ક્ષમાના વિજય માટે મુખ્ય કયા તીર્થંકરનું આપણને સ્મરણ થઈ આવે? વિચારવા જેવું છે, એમને એક ભાવનું હતું દ્વેષ ભાવ, વિરોધ ભાવ. કેટલા ભાવથી ચાલતો હતો? 9 ભાવથી એ ચાલ્યો આવતો હતો. કોની સાથે? કમઠનો જીવ. અને એને શરૂઆતમાં અહીંયા જ ભરતક્ષેત્રમાં પોદનપુર અને એમાં એ પોતે અને એનો ભાઈ પોતે વિશ્વભૂતિને એ બે વચ્ચેનો ત્યાંથી જે વેર ચાલ્યો આવતો હતો, અને એમાંથી શું થતું હતું, પોતે આગળ વૃદ્ધિમાં પામતા હતા અને એ ક્યાં જતા હતા, એ નરકમાં ધીરે ધીરે નીચે જતા હતા. કમઠનો જીવ ક્યાંક ને ક્યાંક ભેગા થઈને ક્યાંક દ્વેષ ભાવને કારણે વિચારવા જેવું છે, એ જ કમઠનો જીવ આવી પોતાની હીન દશા થવા છતાં પણ પોતાનો ભૂલનો સ્વીકાર નહોતો થતો. એનો વિચાર કરીએ તો જો એ સૌથી પહેલો કમઠ જે હતા અને અહીંયા મરુભૂતિ એ જીવ હતા એના, એ પછી ત્યાંથી ઝેરીલા સર્પ થાય છે કમઠનો જીવ, અને જે પાર્શ્વનાથ ભગવાનનો આત્મા છે એ પોતે હાથી થાય છે, અને ત્યાં પણ એ સર્પ છે એ એને પકડી લે છે, હાથીને પકડે છે. એનાથી 5મી નરકના નારકી થાય છે કમઠનો જીવ, અને આ પોતે 12મા સ્વર્ગમાં પાર્શ્વનાથ ભગવાન. પછી ત્યાંથી નરકમાંથી નીકળી કમઠનો જીવ અજગર થાય છે, અને અહીંયા પોતે અગ્નિવેદ એવા વિદ્યાધર થાય છે, અને પોતે જીન દીક્ષા લે છે, અને ત્યાંથી 16મા અચ્યુત સ્વર્ગમાં જાય છે. અને જે અજગર બન્યો છે એ કમઠનો જીવ એ 6ઠી નરકમાં જાય છે. ત્યાંથી એ પોતે નીકળીને કુરંગ નામનો ભીલ બને છે, અને વજ્ર નામના ચક્રવર્તી થાય છે. અને એમાં એ ભીલ છે એ મુનિરાજ ઉપર ફરીથી ઉપસર્ગ કરે છે, અને સાતમી નરકમાં જાય છે. અને આ વજ્રનાભ ચક્રવર્તી એટલે પાર્શ્વનાથ ભગવાનનો આત્મા એ મધ્ય ગ્રહકમાં અહર્નિશ. ક્યાંય ખ્યાલ આવ્યો? પાંચમાં, છઠ્ઠા અને સાતમા નરકમાં જતા જાય છે આત્મા, અને અહીંયા સ્વર્ગમાં ઉપર જતા જાય છે. ત્યાંથી એ સાતમા નરકમાંથી નીકળીને ક્રૂર સિંહ થાય છે, અને અહીંયા તીર્થંકર પ્રકૃતિનો બંધ કરા એ આનંદ કુમાર નામના થાય છે, અને ત્યાં મુનિદશા લે છે. અને છેલ્લો એ તેરમાં આનંદ સ્વર્ગમાં દેવ થાય છે, અને આ સિંહમાંથી પાંચમી નરકમાં એ પહોંચે છે. જીવનમાં આના ઉપરથી શું વિચારવું છે? પાંચમી, છઠ્ઠી, સાતમી વચ્ચેના પછી નીકળી દે એ પણ કેવા જીવ? સર્પનું, અજગરનું, સિંહનું, એ જે ક્રૂરતાના પ્રતીકો છે, એવી તિર્યંચ પર્યાય. નરક અને તિર્યંચ, નરક અને તિર્યંચ, અને અહીંયા દેવ અને મનુષ્ય, દેવ અને મનુષ્ય. પોતાના દોષમાંથી પણ જીવ શીખતો નથી. અધિક દ્વેષ ભાવમાં જ્ઞાનનો વિવેક છૂટી જાય છે. જેમ બારમાં ઓલું આવે છે, હાયરો જુગારી, એમ દ્વેષ ભાવમાંથી મને આવું ફળ મળે છે એમ વિચાર આવતો નથી. ઉલટાનું એ દ્વેષનું શું થઈ જાય છે? વૃદ્ધિ થતી જાય છે દ્વેષ ભાવની. અરે પાંચમી નરકમાં ગયો, પછી પાછો અજગરાજી થાય, પાછા એવા પરિણામ કે છઠ્ઠામાં જાય. આ રીતે પ્રણમન કરતા છેલ્લે 23માં તીર્થંકર થાય છે, અને ત્યાર પછી એ પોતે તાપસી બને છે, અને ત્યારથી પછી એ છેલ્લો એમનો સંવર નામનો દેવ બને છે. જે કમઠનો જીવ છે એ પછી એના નાના બને છે, જ પાર્શ્વનાથના નાના, અને ત્યાંથી પછી ક્યાં જાય છે? સંવર નામના. કદાચ અંતે હજી તો હવે થવું જોઈએ ને, દ્વેષ ભાવ છૂટવો જોઈએ ને. તીર્થંકર મુનિરાજ એનું વિમાન સંવર નામના દેવનું એ જાય છે, અને એ તો નિયમ હોય કે મુનિરાજ ઉપરથી કોઈ વિમાન ન જાય, તો અટકી પડે છે. અટકી પડે છે તો શું કરે છે? પોતે અવધિ જ્ઞાન હોય છે, જોવે છે તો અંદર કોણ દેખાય છે, નીચે કોણ દેખાય છે, કે મારા વિમાનને અટકાવનાર કોણ છે? બધું તો શું દેખાય છે? નિર્ગ્રંથ મુનિરાજ. શું થાય? ભક્તિ ઉછળી પડે ને. શું થાય છે? જીવનમાં હોનાર જ એવી વિપરીતતા હોય તો એવા જ ભાવ આવે છે, ભૂતકાળનું વેર યાદ આવવા માંડે છે. એના નિમિત્તે ખરેખર દોષ કોનો હતો? પોતાના મિથ્યા અભિપ્રાયનો હતો. એમનો કોઈ જ દોષ નહોતો. એમણે તો નિરંતર નવ ભાવથી નિરંતર શું કર્યું? ક્ષમા ભાવ. આપણને ઘણી વાર એમ થાય, અમારે ક્યાં સુધી સહન કરવું? ક્ષમા ભાવ એ દુઃખનું સહન નથી. ક્ષમા એ વીરતાની નિશાની છે, કાયરતાની નહીં. આપણે એમ માની લઈએ છીએ કેમ ક્ષમા ક્યાં સુધી રાખ? ફરીથી અહીંયા તો નવ ભાવ છે, ક્ષમા ક્યાં સુધી રાખવી? કંઈક મર્યાદા તો કરવી જોઈએ ને. અને ક્ષમા નહીં રાખીએ તો એ શું છે? વધારે વધારે હેરાન કરતા જાય છે ને. ક્ષમા એ શું છે? પડદ્રવ્યનું પ્રણમન છે, વિભાવરૂપ પ્રણમન છે, કે સ્વભાવરૂપ પ્રણમન છે? તો જો સ્વભાવરૂપ પ્રણમન હોય તો ક્યાં સુધી રાખવું એવો પ્રશ્ન કેમ આવે છે? ક્ષમા એ વિતરાગતારૂપ દશા છે, અકસાઈ ભાવ છે, ચારિત્રરૂપ પ્રણમન છે, અને એ તો આત્માનો મારો પોતાનો સ્વભાવ છે, અને સ્વભાવ છે તો એમાં મર્યાદા કેવી? તો એની હોનાર જ એવી સંવરનું નામના દેવની, જે કમઠનો જીવ છે, એને પોતાને પૂર્વનું વેર આવે છે, અને પોતે શું કરે છે? એ તો દરેકને ખબર છે કેટલા પ્રકારે ઉપસર્ગ કરે છે. ક્યાંય એનેથી ફાવતો નથી. ક્યારેક પથરા ફેંકે, ક્યારેક અગ્નિ કરે, ક્યારેક વરસાદ વરસાય, બધું જ કરે. અને મુનિરાજ પાર્શ્વનાથ મુનિરાજ સેમા છે પોતાના આત્મામાં. અરે એનો અંશ માત્ર પણ આપણને પ્રતિકૂળતા આવતી નથી, અને આપણે ચલાયમાન થઈ જઈએ છીએ. બે રીત ફરીથી સવા ના લીધું તો જે નિર્ભય છે એ નિસંગપણે પોતાની સાધનાના માર્ગે જાય છે અને જે ભયવાન છે એ પોતાના માર્ગથી ચ્યુત થાય છે. પ્રતિકૂળતા આવે તો મુનિરાજ એમ સમજે છે આ મારી એક પરીક્ષાની ઘડી છે, મને મેં અનુકૂળતામાં સાધેલો ધર્મ એ પ્રતિકૂળતા વખતે ઉદય પલટે સંયોગ પલટે મારી ધારા ટકે કે નહીં એની પરીક્ષાની આ ઘડી છે. જેમ કોઈ પ્રતિકૂળતા આવે તો બાળક એના માતાને વધારે દ્રઢતાથી પકડે છે, એમ આવા ઉદય પ્રસંગે મુનિરાજ દ્રઢપણે પુરુષાર્થની ધારા કરીને સ્વભાવનું અવલંબન લે છે. તો એ પારસાત્મા મુનિરાજ ઉપર ઉપસર્ગ કરે છે, પોતે તો પોતાના ધ્યાનમાં લીન રહે છે. કેવી રીતે, કઈ રીતે, કેટલા સુધી, કેટલા અંશ સુધી લીન રહે છે, કોણ ઉપસર્ગ કરે છે, શા માટે કરે છે, એ તરફનું પણ લક્ષ છૂટી જાય છે. બહિર્મુક્તામાં ઉપયોગ અંશ માત્ર પણ રહેતો નથી અને સ્વરૂપમાં એવો જામે છે કે ક્ષપક શ્રેણી પર આરોહણ કરીને એ ત્યાં જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. ધન્ય દશા હો આ. પાપનો ઉદય, અસાતાનો ઉદય અને મોક્ષ અમીના ક્ષપક શ્રેણી જે છેલ્લું ઉત્કૃષ્ટ ધારા એના પરિણામ. આપણને અત્યાર સુધી એ કમટના જીવ ઉપર શું આવે, શું આવે, ધિક્કાર આવે કે આવું કરે આવું કરે. એ જ આત્મા એ જ ભગવાનના સમોસણમાં જઈને આરાધનાના માર્ગે આવે છે. જીવ પલટો કરે છે, પુરુષાર્થ સવળો થાય છે તો કેવો પલટો થઈ શકે છે. કોઈને પણ એની વર્તમાન દશાથી સદાકાળ એવો કલ્પી ન લેવો. એની વર્તમાન યોગ્યતા છે, તિકાળી સ્વભાવ પરમાત્મ સ્વરૂપ વર્તમાનમાં મોજૂદ છે. વર્તમાન યોગ્યતા હો, જ્ઞાનમાં હો, પણ એ મુખ્ય કરવા યોગ્ય નથી. તો આ એક કમઠ અને પાર્શ્વનાથ ભગવાનના જીવની કથા આપણા જીવનમાં એવી ખ્યાલમાં આવી જાય કે આપણે અલ્પકાળના અલ્પ દ્વેષના પરિણામને પણ આપણે છોડી શકતા નથી. આ તો નવનવ ભવના છે. આપણે તો એક આ ભવમાં પણ અલ્પકાળના હોય છે અને એ પણ અલ્પ હોય છે, એમના જેવું તો નથી કે આખો એ મજગર મગર હોય હાથીને પકડી લે છે, જે સર્પ હોય છે કરડે છે, અથવા અજગર ને બધા, એવું તો ભીલ થઈને પણ એવું તો નથી પ્રતિકૂળતા. તો અલ્પકાળની અલ્પ પ્રતિકૂળતામાં દ્વેષભાવ કેટલો કરીએ છીએ. તો એ આપણને અહીંયા દ્રષ્ટાંત કરીને ભૂતકાળમાં પણ એવા કેટલાય જીવો થયા છે કે જે આવા ઉપસર્ગ સમયે સાધના કરીને કાં તો નિર્વાણ પદ પાયમાં છે અથવા તો એ સ્વર્ગમાં પણ આરાધક થઈને ગયા છે. એના થોડાક દ્રષ્ટાંત સ્વામી કાર્તિકેયાનો પ્રેક્ષામાં જ્યાં ધર્મ ભાવનામાં 10 ધર્મનું વર્ણન છે, જે સવારના ગુરુદેવસિંહના પ્રવચનમાં આપણે સાંભળીએ છીએ, એમાં લીધા છે. શ્રી દત્ત મુનિરાજ વ્યંતર દેવકૃત ઉપસર્ગને જીતીને એ મોક્ષે ગયા. અંતે આ કેવું થયું છે, ઉપસર્ગ વ્યંતરદેવ પૂરો નયન કરીને વેર હતો અને એમને ઉપસર્ગ કરે છે, એ પણ એક કેવી પાત્રતા વિપરીતપણાની કે જે મુનિરાજને જોઈને એમની સ્થિરતા જોઈને મૃગલા પણ એને પોતાની ખરી ખાજ ખુલાવે છે એવી એમની સ્થિરતા છે. અરે જેમની સ્થિરતા જોઈને પણ અન્ય હિંસક જીવો પણ હિંસા ભૂલી જાય અને આ પોતાને વેરભાવથી આવે છે, ઉપસર્ગ કરે છે અને એ મોક્ષે જાય છે. ગુરુદેવસિંહ એના એક સરસ શબ્દ એમાં માટે કહે છે, શાંતિના શેરડા પૂર્વક પૂર્ણ શુદ્ધિ કરીને મુક્તિ ગયા. શેરડા નહીં ખબર છે, કાઠિયાવાડી શબ્દ છે, શેરડીની હોય ને શેરડું ધારા એનો રસ, એમ શાંતિનું વેદન કરતા કરતા એમને પૂર્ણ શુદ્ધિ કરી. શાંતિના શેરડા પૂર્વક શાંતિની ધારા એ રાખીને એમણે પૂર્ણ શુદ્ધિ કરી. એવી જ રીતે ચિલાતી પુત્ર મુનિ ઉપર પણ વ્યંતરકૃત ઉપસર્ગ થયો અને છતાં એમાં સ્થિરતા રાખીને એ સર્વાર સિદ્ધિમાં ગયા. ગુરુદત્ત મુનિરાજ ઉપર બીજા કપિલ નામના શ્રેષ્ઠીએ ઉપસર્ગ કર્યો, મોક્ષે ગયા. ધન્ય મુનિરાજ ઉપર ચક્ર રાજાએ ઉપસર્ગ કર્યો, મોક્ષે ગયા. દંડક રાજાએ 500 મુનિરાજ ઉપર ઉપસર્ગ કર્યો અને છતાં મોક્ષે ગયા. ચારણ્ય આદિ 500 મુનિરાજ ઉપર મંત્રીએ ઉપસર્ગ કર્યા અને મોક્ષે ગયા. આ બધા જૂના બધા દ્રષ્ટાંતો આપણે તો સાંભળ્યું પણ ન હોય એવા એના દ્રષ્ટાંત એમાં આપ્યા છે. રાજકુમાર મુનિ ઉપર શ્રેષ્ઠીએ ઉપસર્ગ કરી અને મોક્ષે ગયા. સ્વયં પોતે સ્વામી કાર્તિક મુનિરાજ ઉપર પણ એ ઉપસર્ગ કોંચ રાજાએ કર્યો અને ન્યાથી એ દેવલોકમાં ગયા. તો આવા જૂના બધા પ્રસંગો તો ઘણા છે સુકૌશલ મુનિરાજમાં. અને એ બધા જે ઉપસર્ગ સમયે પણ ધ્યાનની ધારા અખંડ કરીને એ નિર્વાણ પદને પાયમાં અથવા તો આરાધક બનીને સ્વર્ગમાં ગયા. તો આ એક આરાધનાના ક્ષમાના આરાધનાના પ્રસંગે આપણને પણ આપણા જીવનમાં એ પ્રેરણા થવી જોઈએ. એક સામાન્ય રીતે વિચારવા જેવું છે, ક્રોધ કોના ઉપર આવે? આપણું હિત કરનાર ઉપર કે અહિત કરનાર ઉપર? કોના ઉપર? હિત કરનાર ઉપર ક્રોધ તો ન જ આવે. કોના ઉપર આવે? આપણને નુકસાન કરનાર ઉપર કે આપણને લાભ કરનાર? કોના ઉપર આવે? નુકસાન કરનાર ઉપર જ આવે ને. આપણને મદદ કરે એના ઉપર તો ન જ આવે ને. એ તો બહુ સિમ્પલ. મારું કોઈ અહિત કરનાર છે એવો અભિપ્રાય જ મોટા મોટો દોષ છે. મારું અહિત તો મારું અહિત શું કરે? મારું અસ્તિત્વ કેવું છે? હું એક ચૈતન્ય દ્રવ્ય છું. મારા અસંખ્ય પ્રદેશી મારું ક્ષેત્ર છે. મારું ત્રણેય કાળની પર્યાયોની ધારા છે અને મારા અનંત ગુણ છે. તો એ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ મારું અસ્તિત્વ છે. એમાં કોઈ પણ કહેતા કોણ લઈ લેવું? દેવ હો, મનુષ્ય હો, તિર્યંચ કે જળ, કાલ આવ્યા સવારના આવ્યા હતા ચા, એ મારા અસંખ્ય પ્રદેશમાંથી કેટલા પ્રદેશી તોડી શકે એમ છે? મારી પણતીમાંથી કેટલી પણતીનો નાશ કરી શકે એમ છે? અને મારા આનંદ ગુણમાંથી કેટલા ગુણોને એ છીનવી શકે છે? અને જો મારા અસ્તિત્વમાંથી એ કાંઈ ઓછું થતું જ નથી તો એ મારા માટે અહિત કરનારો થયો જ ક્યાં? અહીંયા એમ નથી માની લેવું કે એ મારો અહિત કરનાર છે એમ માનીને એના પ્રત્યે ક્ષમા. અહિત કરનાર માયનો તો ક્ષમાનો પ્રશ્ન ક્યાં છે? ખરેખર તો એ મારો અહિત કરનાર છે જ નહીં. જગતમાં મારા માટે ન તો કોઈ શત્રુ છે અને ન તો કોઈ મિત્ર છે. બીજી ભાષામાં, ન તો મારા માટે કોઈ દ્વેષ કરવા યોગ અને ન તો કોઈ રાગ કરવા યોગ. માત્ર એ પણ જ્યારે પરલક્ષ હોય ત્યારે એ જ્ઞાની માને. આવી પોતાની અંદરની ધારા હશે તો બહિર્મુક્તા છૂટીને અંતર્મુક્તા થવાનો અવસર આવવાનો છે. નહીતર તો ક્યાંય પણ હિત અહિતપણાની, શત્રુ મિત્રપણાની અભિપ્રાય રહ્યો, પણતી રહી તો બહિર્મુક્તા પણ રહેશે. અપૂર્વ અવસરમાં તો ક્યાં સુધીનું સમાધાન કરવાની વાત આવે છે? શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવજો, જીવિત કે મરણે નહીં નુન્યા ધીકતા. આ ત્રણેય કોની વાત આવી? શત્રુ મિત્ર સંયોગ છે, ત્રણેય સંયોગ છે. જીવન મરણ ને બધા, માન અપમાન કે જીવન અને મરણ, સંયોગની છેલ્લી ક્યાં સુધીની વાત? ભવ કે મોક્ષ શું છે એ કોની વાત આવી? પર્યાયની એટલી ઉપેક્ષા છે કે પર્યાયમાં ભવ હો કે પર્યાયમાં મોક્ષ હો જેની પર્યાય દ્રષ્ટિ છૂટી છે એને ભવ પ્રત્યેનો દ્વેષ નથી અને મોક્ષ પ્રત્યેનો રાગ નથી. મોક્ષની પ્રગટ કરવાનો પુરુષાર્થ જુદી વાત છે અને એના પ્રત્યેનો રાગ એ જુદી વાત. આવી જેની અંતરંગ દશા પ્રગટ થઈ હોય આ એનું નામ સ્વરૂપની સાધના કરનારા જેને ભવના અંત આવ્યા એ સંત કહેવાય છે. એ સ્વરૂપનું મનન કરનારા મુનિરાજ છે, એ ઉત્કૃષ્ટ સાધના કરનારા સાધુ છે. કોઈ સામાન્ય બાયમાં વસ્ત્ર પાત્ર છોડવાથી એ પરમેષ્ઠી પદમાં પ્રવેશ નહીં મળે. કયું પદ છે પરમેષ્ઠી પદ? એટલે કયું પદ? પરમ ઇષ્ટ છે પરમેષ્ઠી, એટલે પરમ ઇષ્ટ પદ છે. જે પદમાં પૂર્ણ સાધ્ય દશાને પ્રાપ્ત એવા સિદ્ધ ભગવાન હોય, અરિયંત પરમાત્મા હોય, એ પદમાં પ્રવેશ કરવો, સમાવેશ પામવો એ કોઈ સંયોગના પલટતાથી નહીં થાય. અંતરંગની પણતીનો આખો પલટો એવો થયો જેને બીજી ભાષામાં કહીએ એ હાલતા ચાલતા સિદ્ધ થયા છે. ઈસત સિદ્ધ છે. ઈસત એટલે નાના, અલ્પ, ખાલી એક સંજલનનો કસાઈ રહી ગયો છે. એ કસાઈને જો છોડી દઈએ તો એ કેવા થઈ ગયા છે? એ પૂર્ણ વિતરાગ. અરે ગુરુદેવજી ત્યાં સુધી શું કે જેને ગણધર દેવના નમસ્કાર પહોંચે, પ્રત્યક્ષપણે ન કરે પણ જ્યારે એમને બાર અંગનું જ્ઞાન પ્રગટ થાય એમાં જે શરૂઆતમાં એ નમસ્કાર મંત્રમાં બોલે અણમો લોયે સવ ત્રિકાળ વર્તી સાવણમ. કોને નમસ્કાર કર્યા? કેટલા વર્ષની દીક્ષા લીધેલાને નમસ્કાર કર્યા? અરે કોઈ અંતર્મુર્ત પહેલા પણ દીક્ષા લીધી હોય એને પણ પરોક્ષપણે જેને ગણધર દેવના નમસ્કાર પહોંચે એ દશા એ કેવી હશે? તો એવી મુનિ દશા માણસ હોના મુશ્કેલ હે, સાધુ કહાં સે હોય, સાધુ હોવા તો સિદ્ધ હોવા કરણી રહી ન કોઈ. આ દશાની સાધના માત્ર માનવ પર્યાયમાં થઈ શકે છે. દેવ પર્યાયમાં પુણ્યની અધિકતા છે, નરક પર્યાયમાં પાપની અધિકતા છે અને આવી સાધનાની દશા માત્ર મનુષ્યપણામાં જ થઈ શકે છે અને એ આપણી એક મહાનતા છે. સંયમમય જીવનથી આપણી શોભા છે, પ્રમાદમય જીવન એ આપણી બરબાદી છે. તો એવી આરાધનાના એ પર્વ છે. એમાં હવે આપણે પૂજ્ય ગુરુદેવજીના વચનામૃતમાં પહેલા બોલથી શરૂ કરીએ. ઓમ સહજ ચિદાનંદ. કદાચ આ ખ્યાલ તો હશે જ, ઓમ શું છે? ઓમ શું છે? પંચ પરમેષ્ઠીને તો છે જ, ગુરુદેવસિંહમાં ઓમ શું છે? ગુરુદેવસિંહના મંગલ કર કમળથી કેટલા શાસ્ત્રોમાં ઓમ લખાયેલો હશે? પેલા તો એવી હતી બધી, જે જૂના મમુક્ષુને ખબર હશે, કોઈ મમુક્ષુ કોઈ જીનવાણી નવી ખરીદી કે કરે તો પછી સૌથી પહેલા ક્યાં લાવે? ગુરુદેવ પાસે લાવે. ને પછી શું કે એ તો આપણે કહેતા, કોઈ એમ કે આપનું નામ લખો, જેમ કોઈ કે સિગ્નેચર તમારી આપો, તો ગુરુદેવ શું કરીશે? ક્યારેય પોતાનું નામ નથી લખ્યું, કદાચ પાસપોર્ટમાં લખ્યું હશે એકાદ વાર જિંદગીમાં. પણ એ ઓમ કે ઓમમાં જ અમારું બધું આવી જાય છે. અને એ રીતે ઓમમાં શું યાદ કરતા? ઉમરાળામાં પણ ઉ છે અને માતાના ઉજંબામાં પણ ઉજંબા છે. ઉમ ઉમ ઓમ, એ ઓમમાં અમારું બધું આવી જાય. હજારો શાસ્ત્રની અંદર એ ગુરુદેવજી ઓમ કરીને, ઓમકાર કરીને શું એક શું સૂચન કરતા હશે? ઓમમાં વાચ્ય અને વાચક. ઓમ એ વાચ્ય પંચ પરમેષ્ઠીનો છે અને ઓમ એ વાચ્ય પોતાના શુદ્ધાત્માનો પણ છે અને વાચક એ જીનવાણી છે. ઓમકારમ બિંદુ સંયુક્ત છે ને, એમાં ઓમકાર જે વાચ્ય રૂપ છે એ પોતાનો શુદ્ધાત્મા છે અને ઓમકારમાં પંચ પરમેશ્ટિ પણ સમાય છે. તો એ દ્વારા કે આ ઓમ દ્વારા જે વાચ્ય એવા શુદ્ધાત્મા સાથે પહોંચજો અને એમાં પહોંચવામાં નિમિત્ત રૂપે વાચક એવી ઓમ એ ભગવાનની દિવ્ય ધ્વનિ છે અને એ દ્વારા એ ગુરુદેવસી પરોક્ષપણે પણ આપણને એક આશીર્વાદ પ્રેરણા આપણને આપતા. પછી કોઈ કદાચ વધારે કહે તો ગુરુદેવ શું લખી આપતા, સહજ ચિદાનંદ. મુખ્યત્વે તો ઓમ જ શબ્દ આવતો, કોઈ વધારે કહે તો સહજ ચિદાનંદ. બે આમાં આપણને શબ્દો છે, સહજ તો છે જ, ચિદાનંદમાં પણ બે શબ્દો છે, ચિદ અને આનંદ. ચિદ એ જ્ઞાન અને આનંદ એ અનાકૂળતા. બેનો સંબંધ શું છે? જ્ઞાન અને આનંદનો સંબંધ શું છે? અવિનાભાવી છે. જ્યાં જ્ઞાન હોય ત્યાં અવશ્ય આનંદ હોય અને જ્યાં આનંદ હશે ત્યાં જ્ઞાન સાથે હોય હોય જ છે. ખરેખર સમ્યક જ્ઞાનની પ્રસિદ્ધિ કોણ કરે છે? આનંદનું વેદન. જેમ સાકર ખાધાની પ્રસિદ્ધિ શું છે, ચિહ્ન શું છે, ગેળો સ્વાદ આવવો એ સાકર ખાધાની જાહેરાત છે, નિશાની છે, એમ આનંદનું વેદન આવે એ કોની જાહેરાત છે? મને સાચું જ્ઞાન સાચું શ્રદ્ધાન થયું છે. આ આપણા જીવનમાં ખાસ જરૂરી છે. આપણે આનંદના વેદન વગર માની લઈએ છીએ કે મને સમજાઈ ગયું છે, મને જ્ઞાન થઈ ગયું છે, મને ખબર પડી ગઈ છે, મને આવડી ગયું છે. શેનું વેદન થાય છે? આકુળતાનું વેદન છે. અને આપણે માની લઈએ છીએ મને જ્ઞાનનું પ્રણમન થઈ ગયું છે. 72 ગાથામાં સમયસારજીમાં અમૃતચંદાચાર્યદેવ એ વિષય લીધો છે કે ભેદ જ્ઞાન એ જ્ઞાન છે કે અજ્ઞાન. કારણ કે 72 ગાથામાં શેની વાત છે? આશ્રવથી ભેદ જ્ઞાન કરવાની. કારણ કે આશ્રવથી ભિન્ન થયા વગર આશ્રવનું કરતાપણું છૂટશે નહીં અને આશ્રવનું કરતાપણું છેડા વગર ક્યારેય બંધનો અભાવ નહીં થાય. તેમાં પ્રશ્ન પૂછે છે આપણને કે ભેદ જ્ઞાન એ શું જ્ઞાન છે કે અજ્ઞાન? આત્મા અને આશ્રવનું ભેદ જ્ઞાન એ જ્ઞાન છે કે અજ્ઞાન? કોઈ કે તો અજ્ઞાન છે તો આચાર્યદેવ પ્રશ્ન કરે, અને જો એ અજ્ઞાન છે તો આત્મા અને આશ્રવનું અભેદ જ્ઞાન પણ અજ્ઞાન હતું અને ભેદ જ્ઞાનને પણ તું અજ્ઞાન કહે છે તો ફરક શું પાડ્યો? તો કહે કે ના, મારી ભૂલ થઈ ગઈ, આત્મા અને આશ્રવનું ભેદ જ્ઞાન શું છે? જ્ઞાન છે. તો આચાર્યદેવ બીજો પ્રશ્ન કરે, તો ભેદ જ્ઞાન જો જ્ઞાન છે તો આશ્રવમાં પ્રવર્તે છે કે આશ્રવથી નિવૃત્ત છે? જો આશ્રવમાં પ્રવર્તતું હોત તો ભેદ જ્ઞાનનો અર્થ શું થયો, ભિન્નતાનો અર્થ શું થયો? અને જો આશ્રવથી નિવૃત્તિ છે તો ભેદ જ્ઞાનથી જ આશ્રવની નિવૃત્તિ કેમ ન કહેવાય? અને એના એટલા માટે સ્વાધ્યાય મંદિરમાં એ વાક્ય શું લખ્યું છે, જ્ઞાન તેનું નામ કે જે આશ્રવોથી નિવૃત્તે. જો દુઃખના વેદનથી બચાવે નહીં તો સમજવું મને જ્ઞાન થયું જ નથી. આકુળતાનું વેદન ચાલુ રહે તો એ સમ્યક જ્ઞાનનું લક્ષણ જ નથી. તો અહીંયા ચિદ અને આનંદ ફરી ફરીને આ બે વાત ઘણી વાર આપણે લઈએ છીએ. જ્ઞાન એ શું છે? આપણું સાધન છે અને આનંદ એ આપણું ફળ એટલે પ્રયોજન છે. હવે બે પહેલા એક કયો શબ્દ મૂક્યો છે? સહજ. આપણી પાસે કયું છે જ્ઞાન ને આનંદ? કયું છે આપણી પાસે? આપણી પાસે છે જ નહીં. સહજ કૃત્રિમતાએ માની લીધું છે, અનુકૂળતામાં મને આનંદ છે અને ધારણા જ્ઞાન એ મારું જ્ઞાન છે. બે વિપરીતતા છે. परलक्षी ज्ञान ए धारणा ज्ञान छे, ए कोई मोक्ष मार्ग रूप नथी। जे मोक्ष मार्गे ले जाए, बंध मार्ग थी छोड़ावे, जे बंध थी ने बंधना कारण थी छोड़ावे, समझी लेवु ए यथार्थ ज्ञान हशे। कोई अभण माणस होय, दुनिया में कोई ठगाई जाए तो आपणे ने शुं कहेशुं? ठगाई जाने तने कई खबर न पड़े तो ठगावानो ज छो। जगत में अज्ञान ने पण आपणे शुं मानीए छे? ठगावानुं एक शुं छे, एक कारण मानीए। तो अहींया आपणे यथार्थ ज्ञान थाय, अने जो हजी दुखनुं वेदन रहे तो ये यथार्थ ज्ञान छे ज नहीं। दुखथी बचावे, बंधने बंधना कारणथी छोड़ावे, आ तेनुं नाम। तो ये सहज ज्ञान। फरीथी सहज ज्ञान एटले शुं? जे कोईना ऊपर आधारित नथी, जे कोई परलक्ष रूपे नथी, जे कोई शास्त्र आधारित, गुरु आधारित जे नथी, जे निरपेक्षपणे स्वरूपमांथी जेनी धारा प्रगट थई, ए सहज छे। साकरनी मिठास माटे कोना ऊपर आधारित छे? ए स्वयं गळपण स्वरूप छे अने ए सहज छे। एम माने मारू ज्ञान केवू जोवे छे? सहज। कारण के हूँ स्वयं ज्ञान स्वरूप छु, अने हूँ स्वयं ज्ञान स्वरूप होवाथी मारे कोईना ऊपर आधार राखवानी ए जरूर नथी। ए कोई बीजा ऊपर आधारित हसे ए सदा नहीं टके। सहज होय केवो होय? निरपेक्ष होय, टकतू होय। स्वयं सुगंधी फूल होय, एनी सुगंध क्यां सुधी आवशे? क्यारे पण कृत्रिमताए परफ्यूम छाड़सो ए केटला कलाक रहेशे? ए मर्यादित छे, ए आधारित छे। अने जे सहज छे, जे पोतानु स्वरूप छे, ए निरपेक्ष होय छे, सदा एक टकतू होय छे। तो मारे शुं जोवे छे? आनंद जोवे छे। एनु साधन शुं छे? ज्ञान छे। अने ज्ञान केवु? सहज। मारु स्वरूप आत्मा ज्ञानम स्वयं ज्ञानम ज्ञानात अन्यत करोति किम्। फरीथी आचार्य देव कर्ता कर्म अधिकार में अमृतचंद्र आचार्य देव आपने प्रश्न पूछे, तू कोण छो? हूँ आत्मा छू। तो आत्मा केवो छे? ज्ञान वाळो छे। केवो छे आत्मा? केवो छे वाळो? कहीने पण एक विचारी लेवू छे, स्वभाव होय छे ए संबंध बंध नथी होतो। स्वभाव छे ए सहज स्वरूप होय छे। जेम कोई लींबु होय, एनी ऊपरनी छाल छे ए संबंधमां छे अने खटास एनु स्वरूप छे। ए साथे छे पण एनु ए छाली स्वरूप नथी। एम ज्ञान वाळो कहता आपणे एक संबंध ગોઈતો એનો। ज्ञान ए मारू सहज स्वरूप छे। अनादि अनंत ज्ञान स्वरूप आत्मा छु। तो हूँ आत्मा ज्ञानमय छु, हूँ स्वयं ज्ञानमय छु। तो आचार्य देव पूछे छे, तो जाणवा सिवाय तू करी शू सके? जेनो जे स्वभाव सिवाय अन्य केम करी सके? अने छतां पण परभावस्य कर्तात्मा, हूँ परभावोनो विभाव भावोनो पड़द्रव्योनो कर्ता छु એ માનવું એ તો અજ્ઞાની જીવોનો અભિપ્રાય છે। તો અહીંયા સહજ ચિદાનંદ, એક સહજમાં શું થઈ શકે? કોઈ સહજમાં શું થાય? કોઈ આવીને આપણને પ્રશ્ન કે કડવા બહુ જ કારેલા લાગ્યા, તો આપણે એનો જવાબ શું આપશો? એમાં પ્રશ્ન શું કરે છે? કડવા કારેલા તો કેવા હોય? જો એક ફરીથી શું થયું, એમાં શું થયું? સહજતાનો સ્વીકાર કર્યો તો પ્રશ્ન છૂટી ગયા। પ્રશ્ન ક્યારે થયો? આપણને કે એનો સ્વભાવ નહીં ખબર હોય તો આપણને એમ થશે કડવા મને કેવા લાગ્યા, કારેલા, કારેલા કેવા લાગ્યા, કડવા લાગ્યા. ક્યારે? એનો સ્વભાવ નથી એવો તો પ્રશ્ન થયો. પણ કડવાસ એ કારેલાનો સ્વભાવ છે એવો જો સ્વીકાર થશે પછી કોને પૂછવા જશો? એવી જ રીતે એક વાર સ્વભાવ પાસે પહોંચી જશો, સહજતાનો સ્વીકાર કરશો, આપણા બધા જ વિકલ્પો શાંત થઈ જશે. વિભાવમાં ઊભા છીએ, બહિર્મુક્તા ઉપર દ્રષ્ટિ કરી છે અને પછી કહીએ છીએ મને સ્વભાવ દેખાતો નથી. ક્યાં ઊભા છીએ? વિભાવમાં ઊભા છીએ. અને વિભાવમાં ઊભા હશે તો દ્રષ્ટિ ક્યાં હશે, લક્ષ ક્યાં હશે, વૃત્તિ ક્યાં હશે? અને પછી કહીએ છીએ મને મારો સહજ સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ, ચારિત્ર સ્વભાવ મને દેખાતો નથી. સમયસારમાં એના માટે પણ કલશમાં શું થયું છે? ભ્રમરૂપી ચાદરને સમૂળગી ડૂબાડીને 38 ગાથા પછીનો ખળસ છે. પૂજ્ય ગુરુદેવસિંહ એના માટે સરસ દ્રષ્ટાંત આપતા હોય છે. પોતાની 5 ફીટની હાઈટ હોય અને સામે 5 ફીટનું કપડું મીકું હોય અને એની પછી અફાટ, અફાટ એટલે ખબર પડે ગુજરાતીમાં, મોટો એકદમ દરિયો હોય, એને પૂછીએ તને શું દેખાય છે, શું દેખાશે? જેને અન્યમાં કહેવાય તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં, એમ આપણે પણ એક મિથ્યા ભાવના તરણાને ઓથે વિભાવ ભાવમાં એકત્વપણું કરીને બેઠા છીએ તો આવું પોતાનું સહજ ચિદાનંદ સ્વરૂપ અસ્તિત્વ છે એ આપણને ક્યારેય દેખાતું નથી. એના માટે ગુરુદેવસિંહ કહે છે ઓમકાર, ભગવાનની દિવ્ય ધ્વનિ એનો અભ્યાસ કરીને તું ક્યાં પહોંચશે? વાચક શબ્દોમાં કે વાચ્ય એવા સહજ ચિદાનંદમાં. તો એનું નામ ઓમ સહજ ચિદાનંદ કહેવામાં આવે છે. અરે હું જ્ઞાનમય છું તેમાં વિકલ્પ શું કરવો? કોનો વિકલ્પ કરવો? પોતાનો હોય એનો કે બીજાનો હોય એનો વિકલ્પ કોનો કરવો? પોતે છે, છે એનો શું વિકલ્પ કરવો? અને જે મારું કોઈ દી થવાનું નથી એવા પરનો શું વિકલ્પ કરવો? તો સહજ ચિદાનંદ એ મારું સ્વરૂપ છે. અને એના ઉપરથી પણ સોનગઢમાં પૂજ્ય ગુરુદેવસિંહના બપોરના પ્રવચન પછી શું ગવાતું હતું? સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું, સહજાનંદી છું, સહજ આનંદ સ્વરૂપ છે એ મારું અસ્તિત્વ, મારો સ્વભાવ છે, સ્વરૂપ છે, ગુણ છે. તો એવા જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની એ સ્વીકાર કરવો એ જ ખરેખર આપણું કર્તવ્ય છે. બીજા બોલ ઉપર આવીએ. નિશ્ચય દ્રષ્ટિથી દરેક જીવ પરમાત્મા સ્વરૂપ જ છે. શરત શું મૂકી છે? જો નિશ્ચય દ્રષ્ટિ, આ સવાના જે આવ્યું હતું કે સમ્યક દ્રષ્ટિને શું નથી? રાગ દ્વેષ મોહ નથી, અશુદ્ધતા નથી, છેક નથી. સમયસારમાં તો આવે સહી મુક્ત એવ, સમયસારમાં તો આવે. જ્ઞાનીને બંધ જ થતો નથી, નિજરાધિકાર છે. ગુરુદેવસિંહ આપણું ધ્યાન દોર્યું છે કે એ સ્વભાવ દ્રષ્ટિથી કીધું છે, છતાં જ્ઞાનનો વિવેક સાથે હોય છે. એમ નથી કે સ્વભાવ દ્રષ્ટિથી જે પર્યાયને ગૌણ કરીને સ્વભાવને મુખ્ય કરે છે તો સ્વભાવથી તો ક્યારેય કોઈ પણ આત્મામાં ફરક હોઈ શકે જ નહીં. સ્વભાવમાં કેમ ફરક હોઈ શકે? જે કાંઈ ફરક હોય, બદલાવ હોય, એ શેમાં હોય? વર્તમાન પ્રણમનમાં હોય છે. તો સ્વભાવ દ્રષ્ટિથી જોઈએ તો જ્ઞાની એ કોઈ, કારણ કે દ્રષ્ટિ સ્વભાવ ઉપર પડી છે અને સ્વભાવમાં વિભાવ છે જ નહીં. તેથી દ્રષ્ટિ પણ વિભાવને સ્વીકારતી નથી. તો દ્રષ્ટિની અપેક્ષાએ, શ્રદ્ધાની અપેક્ષાએ એ જ્ઞાની તો રાગથી રહિત જ છે, જેને આપણે જ હમણાં પ્રતિક્રમણમાં કે પાંચમા પાઠમાં છેલ્લે શું આવ્યું, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન. કોની વાત હશે? મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન કોની વાત છે? સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માની ભાવના કોની છે? કેવળ જ્ઞાનની. મુખ્ય નયના હેતુ સ્વભાવ દ્રષ્ટિથી શુદ્ધ નહીંથી પોતાને કેવા જાણે છે? હું પૂર્ણ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયમાં વિપરીતતા તો નથી, અપૂર્ણતા તો નથી, અનિત્યતા પણ નથી. નિત્ય અને પૂર્ણ તત્વને જે સ્વીકારે એનું નામ જ સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ શું છે? સમ્યક દ્રષ્ટિ શું છે? કોનું નામ છે? એક વ્યક્તિ ધર્માત્માનું પણ નામ હોઈ શકે અને એક પરણતિ જે સાચી દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિમાં બે શબ્દ, સમ્યક એટલે સાચી અને દ્રષ્ટિ. તો પરિણમન પણ એક સમ્યક દ્રષ્ટિનું અને એક ધર્માત્મા પણ સમ્યક. તો એ પોતાના પૂર્ણ તત્વને સ્વીકારે છે તો એ અપેક્ષાએ તો એને રાગ જ નથી. છતાં પણ એકાંતે કોઈ માની લે કે પર્યાયમાં પણ જો નથી તો પછી એને આગળ વધવાનો પુરુષાર્થ કરવાનો પ્રશ્ન ક્યાં રહે? તો પછી મુનિ દશાની ભાવના કરવાનો પ્રશ્ન ક્યાં રહે? એક આજે ગુરુદેસી એ વાત પણ લીધી હતી, જ્ઞાનીને નિજરા થાય છે કે નથી થતી? નિજરા થાય છે એનો અર્થ શું છે? નિજરા કોને કહેવાય? નિજરા કોને કહેવાય? એક દેશ બંધનો અભાવ. ખરી જવું એટલે કોનું? બંધનો. કેવું? એક દેશ. પૂર્ણ દેશ ખરી જાય તો તેનું નામ મોક્ષ છે. તો બંધ છે એ તો નક્કી થયું ને, તો ખરવાની વાત છે કે નહીં? તો એનો અર્થ શું થયો કે દ્રવ્ય દ્રષ્ટિની સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષાએ શુદ્ધ નહીંની મુખ્યતાએ એ જ્ઞાનીને કોઈ બંધ જ નથી તો પછી પ્રશ્ન નથી. પણ છતાં પર્યાયમાં હજી ત્રણ કસાય બાકી છે. હજી કયો ગયો છે? માત્ર અનંતાનુબંધી એક જ ગયો છે. હજી ત્રણ કસાય બાકી છે. અને એવું ન હોત તો જ્ઞાનીને વિભાવ કેવો લાગે છે? કાળો સર્પ એ પ્રશ્ન ક્યાં આવ્યો? જો સર્વતા બધી જ અપેક્ષાએ લઈએ તો એ સર્પ છે ભવ ભયથી ડરી ચિત. કોણ વાત કરે છે? યોગીન્દ્ર દેવ મુનિરાજ છે એ યોગસારમાં કે ભવ ભયથી ડરી ચિત્તને. તો જો સર્વથા એવું જ હોય, પર્યાયમાં ભવ જ નથી, રાગ જ નથી, તો પ્રશ્ન ક્યાં? તો આખી અહીંયા એટલા માટે પહેલો શબ્દ રહી ગયો છે, નિશ્ચય દ્રષ્ટિથી આ શરત છે. પર્યાયથી તો ફરીથી એક પ્રશ્ન લઈએ, આત્માના કેટલા પ્રકાર? આત્માના કેટલા પ્રકાર છે? બે, સંસારી અને સિદ્ધ. પણ આત્મા શબ્દ આવતા એવા ત્રણ આવે છે ને? કેટલા પ્રકાર છે આત્માના? બહિરાત્મા, અંતરાત્મા અને, એટલે અહીંયા નથી ને દરેક જીવ પરમાત્મા સ્વરૂપ છે નહીં ને? એ સાચું છે કે આ સાચું છે? શું છે સાચું છે ભાઈ? અપેક્ષા સમજવી પડશે, એ સિવાય તને જીનવાણીનું ખરું રહસ્ય ખ્યાલમાં આવશે નહીં. એકવાર અનેક પ્રકારની મીઠાઈ પડી હોય, કંદોઈની દુકાને જઈએ, જવું જોઈએ ને? ખાવાનું મન થાય તો ક્યાં જવાનું? ક્યાં જવાનું? આપણા માટે જ ખુલ્લી છે ને બધી. તો એની અનેક પ્રકારની મીઠાઈ છે, એમાં એક ખાલી સાકર ગળપણથી જોશું તો શું દેખાશે આપણને? શું દેખાશે? કેટલા ભેદ દેખાશે, કેટલી વિવિધતા દેખાશે. જો ગળપણને મુખ્યતા રાખું તો એક રૂપતા દેખાશે, અને બીજી રીતથી જોશું તો અનેક પ્રકારની મીઠાઈ દેખાશે. એમ નિશ્ચય દ્રષ્ટિથી જોશું, સ્વભાવ મૂળ અસ્તિત્વથી સ્વરૂપથી જો જોશું તો દરેક જીવ, ફરીથી દરેક જીવ એટલે કોણ લેવા? કોણ લેવા? હું તો છું જ, એ સિવાય કોણ લેવા? કોણ? પચેન્દ્રિય લેવા? કોણ? કેટલા? તો શું લેવા? દરેક જીવમાં કોણ લેવું? જીવ માત્રમાં પણ કોણ લેવા? પણ હું તો છું જ. નિશ્ચય દ્રષ્ટિથી દરેક જીવ એટલે ચારેય ગતિ ના લેવા, 84 લાખ યોનિ ના લેવા. ક્યાં લેવા? કેટલા લેવા? નિગોતથી માંડીને શીત સુધી, 9મી ગ્રહવેક સુધી. અરે નિશ્ચય દ્રષ્ટિથી જોશું તો એવો ભેદ જ નહીં દેખાય. શું છે? શું શબ્દ વાપરો છે? દરેક જીવી સંખ્યા માટે છે, ઓલા ભેદ નહીં દેખાય. નિશ્ચય દ્રષ્ટિથી તો શું દેખાશે? નારકી દેખાશે, નિગોત દેખાશે, 9મી ગ્રહવેક વાળો દેખાશે, સિદ્ધ દેશાખે સંસારી. શું છે? અને આ તો દ્રષ્ટિનું બળ છે, શુદ્ધ નયનનું બળ છે, જે આપણે ઘણી વાર લઈએ. સંયોગો વચ્ચે અસંયોગી તત્વને ગ્રહણ કરી લે છે, વિભાવની વચ્ચે સ્વભાવ ભાવને ગ્રહણ કરી લે છે, ભેદની વચ્ચે અભેદ તત્વને ગ્રહણ કરી લે છે. જેને સમયસારની 13મી ગાથામાં શું લીધું છે? શું શબ્દ? 13મી ગાથા પહેલાના કળશમાં શું લીધું છે? 9 તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિને કોણ ગ્રહણ કરી લે છે? શુદ્ધની બહાર કાઢે છે. આ એનું સામર્થ્ય. અરે આપણે તો હજી ભિન્ન ક્ષેત્રેલા પદાર્થોને પણ ભિન્નપણે સ્વીકારવા તૈયાર નથી થતા, અને એની જગ્યાએ ગુણભેદ વચ્ચે એક અભેદ તત્વને એ પકડી પાડે છે. આ નિશ્ચય દ્રષ્ટિથી દરેક જીવ કેવા છે? હવે શબ્દ શું છે? પરમાત્મા સ્વરૂપ જ. જ કોને દેખાડે? એકાંતને કે અનેકાંતને? જૈન દર્શનમાં એકાંત હોય કે અનેકાંત હોય? એકાંત અનેકાંત છે. અનેકાંત તેરી નિશાની બોલે તો છે આપણે, સ્યાદવાદ એનું નામ જ થયું અનેકાંત. કારણ કે સ્યાદવાદ કોને દેખાડે છે? અનેકાંત સ્વરૂપ પદાર્થને દેખાડે. અરે સમ્યક એકાંતમાં જ સમ્યક અનેકાંત છે. ચાલો આમાં આ એકાંત લાગે ને કોઈને, જીવ પરમાત્મા સ્વરૂપ જ છે, તો એમાં જ અનેકાંત કેવી રીતે સિદ્ધ થાય? પરમાત્મા સ્વરૂપ જ છે અને અન્ય સ્વરૂપે નથી. અસ્થિ નાસ્તિ રૂપ અનેકાંત. બે ધર્મ હોય તો બે ધર્મ અસ્થિરૂપ અનેકાંત આવશે, અને ધર્મ નથી તો નાસ્તિ રૂપ આવશે. કેવી રીતે? કે જેમ આત્મામાં આત્મા દ્રવ્યથી નિત્ય પણ છે અને આત્મા પર્યાયથી અનિત્ય, તો બે અસ્થિરૂપ અનેકાંત આવે. કારણ કે બે ધર્મો રહેલા છે. પણ અહીંયા નિશ્ચય નથી જોઈએ. અને નયનું કામ શું હોય? એક ધર્મને ગ્રાહી હોય, અને એટલા માટે એમાં જ આવશે અને પ્રમાણમાં પણ આવશે. નયમાં શું આવે? જ આવે, એક ધર્મ આવે, અને પ્રમાણમાં શું આવે? પણ, કારણ કે અનેક ધર્મ. તો નિશ્ચય દ્રષ્ટિથી દરેક જીવ, ખરેખર તો જે દ્રષ્ટિ પોતાને જે રીતે જોવે છે એ રીતે બધાને જોવે એવું એનું કામ છે. પોતાને પરમાત્મા સ્વરૂપ જોવે છે તો જગતના બધા જ જીવો કેવા છે? પરમાત્મા સ્વરૂપ છે. જીનવર અને જીવમાં ફેર નથી. ફેર એટલે તફાવત. ફરીથી આવું કહેવાનું સામર્થ્ય કોનું હોય? જેણે પોતાના સ્વભાવને જીનવર સ્વરૂપે જાણ્યો એનું સામર્થ્ય. પર્યાય બુદ્ધિ વાળાને, નિમિત્તાધીન દ્રષ્ટિ વાળાને આવું સ્વરૂપ જ્યાં જાણ્યું જ નથી તે સ્વીકારી ક્યાંથી, કહી ક્યાંથી શકશે? એક ઘણી વાર આશ્ચર્ય નથી લાગતું કે ગુરુદેવસિંહ આપણને બધાને કઈ રીતે જોતા હતા? તમે અજ્ઞાની છો, મિથ્યાદેથી, એમનું મીઠું સંબોધન દરેકને ખબર છે ને. પેલા તો ઘણી વાર ક્યારે આવતું કોઈ કહેતા કે ઓલા મહારાજ ક્યાં છે, બધાને ભગવાન કે છે, એ ક્યાં છે? એવું એમને બળ ક્યાંથી આવ્યું? પોતાને જ્યાં ભગવાન સ્વરૂપે જોવે છે તો આપણને બધાને પણ આપણી પર્યાય દ્રષ્ટિને ગૌણ કરીને એ ભગવાન સ્વરૂપે જોતા. અને એ તો આવે છે ને ક્યારેક, અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો અમને ક્ષમા કરજો. આનાથી ઉત્કૃષ્ટ બીજી કઈ હોય ક્ષમા? તો નિશ્ચય જીનવર ને જીવમાં, અરે એક વાર કોઈને એમ થાય આ તો શું થાય, અભિમાન આવી જાય. આપણે કઈ જીનવર જેવા થોડી છે, આપણે તો કેવા છીએ, ભક્ત છીએ અને એ ભગવાન છે. આપણે પામર છીએ અને એ કેવા છે, પરમાત્મા છે. આપણે સંસારી છીએ અને એ કેવા છે, છે કે નહીં, ફરક છે કે નહીં? ફરીથી સ્વચ્છતાની વાત નથી, એકાંતની વાત નથી, સ્વભાવથી જોવાની વાત છે. 14મી ગાથામાં પણ આવો એક પ્રશ્ન આવેલો. જેમ 14મી ગાથામાં કોની વ્યાખ્યા છે, કોની વ્યાખ્યા છે, આ બધું સ્પષ્ટ રીતે એના ઉત્તર રૂપે છે. છેલ્લે છે એનું શું આવે છે, તેને શુદ્ધ નહીં તું જાણજે. કોની વ્યાખ્યા કરી, શુદ્ધ નહીં, અને શુદ્ધ નહીં નો તો શુદ્ધ નહીંની વ્યાખ્યા છે, તેનો વિષય કોણ છે? તો કે અબદ્ધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવો આત્મા. તો એને જાણજે. તો ટીકામાં થયું, શિષ્ય પ્રશ્ન કરે કે આમાં આત્મા તો અત્યારના અમારો આત્મા કેવો છે, કર્મથી બંધાયેલો છે અને પૂતગલથી સ્પર્શાયેલો છે. અત્યારના તો અમારે અન્ય અન્ય ગતિઓ થઈ રહી છે, અમારા જ્ઞાનમાં અને કષાયમાં અને એમાં તો હાનિવૃદ્ધિ થઈ રહી છે, ગુણભેદ છે, મોથી તો હું સંયુક્ત છું, ત્યારે અમારે આવો આત્મા ક્યારે જોવો? હા, તમે એમ કહો કે આર્યન સિદ્ધ થયા પછી તો કેવો જોવો છે, અબદ્ધ સ્પષ્ટ અને પછી એક ધારા છે, ત્યારે અમે જોશું, પણ અત્યારના અમે કેવા છીએ? જો આખો ફરક શું પડ્યો, આચાર્ય દેવ કહે છે કે આવા આત્માને તું જાણ, એનું નામ શુદ્ધ નહીં છે. અને એ પ્રશ્ન કરે, મારે આવો આત્મા કેવો, પર્યાય બુદ્ધિમાં ઉભો છે એટલે આવો પ્રશ્ન છે. અને આચાર્ય દેવનો જવાબ આવે છે, આપે છે કે બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર્થ થવાથી, હોવાથી થવાથી, આ મોટો ફરક છે. આચાર્ય દેવ હોવા પણ જોવે છે અને આપણે થવા પણ આમાં રહીએ છીએ. થવું થાય થશે કોનો ધર્મ છે, પર્યાયનો ધર્મ, અને હોવું સદાય હોવું એ સૌ આચાર્ય દેવ હોવાથી, હોવાથી સુધી પહોંચ, થવાની ભાવના કરજે અને હોવાનો આશ્રય કરજે. ક્યાં ઉભા છીએ આપણે, થવાની ભાવનામાં છીએ પણ હોવાપણાના સ્વીકારમાં પહોંચતા નથી, એટલે બેનો આતરો રહી જાય છે, જ્ઞાનીના અભિપ્રાયમાં અને આપણા અભિપ્રાયમાં. તો અહીંયા કે જીનવર અને જીવમાં ફેર, અરે એકવાર આવી ભાવના તો કરીએ, પામરતા છૂટી જશે. એ યોગસારના પ્રવચનોમાં છે, 1921માં છે ને, તું પામર છો કે પ્રભુ છો? પ્રભુપણું સ્વીકારે પામરપણું ઊભું નહીં રહે, અને પામરપણું સ્વીકારે પ્રભુ કોઈ દી થાય જ નહીં. જેમ કોઈને કહે બોલ તારે શું કરવું છે, એમ જાણે આપણને બેમાંથી ચોઈસ આપે છે, પામરપણું કે પ્રભુપણું. તો જીનવર ને જીવમાં ફેર નથી. ભલે તે એકેન્દ્રીનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય, ભલે તે કહીને શું કરવું છે, ભલે તે, આપણે પણ ક્યારેક ભલે નહીં કહેતો હોય, એમ કહીને ભલે શબ્દ ક્યારે પ્રયોગ કરીએ, શબ્દ પ્રયોગ ક્યારેક, હોવા છતાં એની ગૌણતા. જેમ કહે ને કોઈ કીધું હોય, ભલે એ કીધું હોય, એને કીધું હશે હું ના નથી પાડતો, પણ એને શું કરજે, તું હું કહું એ તું કરજે, સામાન્ય બારમેન એમ. અહીંયા શું કીધું, ભલે તે, એમ કહીને શું કહેવું છે, પર્યાયમાં છે, એકેન્દ્રીપણું છે, સ્વર્ગનું બધું ભેદ છે, ગુણસ્થાન માર્ગસ્થાન, પણ એ શું કરવા જેવા છે, ગૌણ કરવા છે. ભલે તે, ભલે તે તો અનર્થ શું થયો, હોય તો તે શબ્દ આવે ને, મુખ્યતા કોની કરવા જેવી છે, મારામાં ને જીનવરમાં કાંઈ જ ફેર નથી, છે પર્યાયમાં છે એનો સ્વીકાર છે, પણ એની મુખ્યતા કરીશ નહીં, એની અધિકતા કરીશ નહીં. ભલે તે એકેન્દ્રીયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય, શું ફરક પાડો બેમાં, એકેન્દ્રીય ને સ્વર્ગના જીવમાં? પર્યાયમાં જ છે, છતાં બેમાં શું ફરક છે? એકની પાસે ત્રણ જ્ઞાન અને એકની પાસે અલ્પ જ્ઞાન, એક ઇન્દ્રિયના વિષયનું અલ્પ. એક પુણ્યનો અધિકારી છે અને એક પાપની તીવ્ર ઉદય. આવી ગમે રેન્જ આપી આપણને, બે બે વચ્ચે ગમે તે પ્રકાર હો એ હો, એ બધું તો પર્યાયમાં છે, પલટતા ભાવમાં છે. એ પલટતાનો ક્યારે આશ્રય અવલંબન ન હોય તો એ કરીને છે, પર્યાયમાં છે, પણ એની ક્યારે મુખ્યતા કરીશ? એ બધું તો પર્યાયમાં છે. આત્મ વસ્તુ સ્વરૂપે તો, ફરીથી શું શબ્દ આવ્યો? પેલામાં પહેલી જ લાઈનમાં કયો શબ્દ હતો? નિશ્ચય દ્રષ્ટિથી. અને એ નિશ્ચય દ્રષ્ટિ કોને જોવે છે? સ્વરૂપને. અને તેથી આત્મ વસ્તુ સ્વરૂપે તો પરમાત્મા જે છે, એ તો ગુરુદેશનો સિદ્ધાંત હતો ને. શું સિદ્ધાંત હોય? હોય તેમાંથી પ્રાપ્તિ થાય, પ્રાપ્યની પ્રાપ્તિ છે. કુવામાં હોય તો અવેડામાં, જો પોતે પરમાત્મા સ્વરૂપ ન હોય તો પરમાત્મા દશા આવશે ક્યાંથી? તો એ આત્મ વસ્તુ સ્વરૂપે તો પરમાત્મા છે. પર્યાય ઉપરથી જેની દ્રષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દ્રષ્ટિ થઈ છે, ફરીથી શું ખસી ગયું? પર્યાય ખસી જતા શું થાય? શું ખસેડવું છે? સંયોગ ખસેડવા છે કે પર્યાય ખસેડવી છે? શું ખસેડવું છે? પર્યાય તો બોજો છે. આ પર્યાય ન હોત તો સારું હતું ને, તો માથાકૂટ જ નહોતું, કોઈ સંસારી સીધ બધું કાંઈ જ નહોતું ને. પર્યાય બોજો નથી, પર્યાયમાં વિભાવ થયો એ બોજો છે. અરે પર્યાય નહીં હોય તો વેદન શેનું કરીશ? વ્યક્ત પર્યાયનું વેદન હોય છે અને શક્તિરૂપ દ્રવ્યનું આલંબન હોય છે. તો શું છોડવું છે? સંયોગ છોડવા છે કે સંયોગ દ્રષ્ટિ છોડવી છે? પર્યાય છોડવી છે કે પર્યાય દ્રષ્ટિ છોડવી છે? તો એ પર્યાય ઉપરથી જેની દ્રષ્ટિ ખસીને ક્યાં ગઈ છે? સંયોગ ઉપર જાય છે. દ્રષ્ટિ પર્યાય ઉપરથી ખસે તો ક્યાં જાય? નિયમથી ક્યાં જશે? સ્વરૂપ તરફ દ્રષ્ટિ થઈ. તે તો પોતાને પણ કેમ કીધું? હજી બીજી વાત લેવીશ. પોતાને પણ પરમાત્મા સ્વરૂપ દેખે છે અને દરેક જીવને પણ પરમાત્મા સ્વરૂપ દેખે છે. હવે એને સંસારી સિદ્ધ એ કોઈ તિર્યંશ કે દેવ કોઈ એવા ભેદ દેખતો? અરે પોતામાં ગુણભેદ નથી જોતો તો બીજામાં પણ એ ભેદ કરતો નથી. પણ ક્યારે? ક્યારે? પર્યાય દ્રષ્ટિ ખસી અને સ્વભાવ ઉપર જ્યાં દ્રષ્ટિ ગઈ છે તો એ પોતાને અને દરેકને પરમાત્મા સ્વરૂપ દેખે છે. આ રીતે સમ્યક દ્રષ્ટિ બધા જીવોને જીનવર જાણે છે અને જીનવરને જીવ જાણે છે. આમ બેને શું કર્યું? અભેદપણું. ખરેખર તો શું છે? ફરીથી લઈએ, હું જીનવર થવાનો છું કે નથી થવાનો? હું જીનવર થવાનો કે નથી, કે પ્રશ્ન નથી, ભવિ અભવિનો પ્રશ્ન. ચલો તો હું કેવો છું? જીનવર થવાનો છું, થવાને લાયક છું. થવાની લાયકાત થવાનો છું એ પર્યાયની વાત કરી. હું જ વર્તમાનમાં કેવો છું? એ જીનવર સ્વરૂપ છું. આહા, એ કેટલી વિશાળ દ્રષ્ટિ! એનો વિસ્તાર છે એ પછી આપણે આગળ એનાલિસિસ